એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે છે ને અર્થશાસ્ત્રની દુનિયામાં થોડા ઊંડા ઉતરવાના છીએ, પણ ચિંતા ન કરતા, કોઈ ભારેકમ લેક્ચર નથી.
હા, બિલકુલ નહીં.
આપણે વાત કરીશું સૂક્ષ્મ અર્થશાસ્ત્ર એટલે કે માઇક્રો ઇકોનોમિક્સના કેટલાક રસપ્રદ વિચારોની, અને એ પણ એક એવા અર્થશાસ્ત્રીના નજરિયાથી જેઓ અઘરી વાતોને સહેલી બનાવવા માટે જાણીતા છે. અવિનાશ દીક્ષિત.
બરાબર.
આપણે એમના બે પુસ્તકો માઇક્રો ઇકોનોમિક્સ અને ખાસ કરીને માઇક્રો ઇકોનોમિક્સ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન ના સારાંશ પરથી વાત કરીશું.
અને જુઓ, આ વિષય ખરેખર આપણા સૌ માટે મતલબ કે અગત્યનો છે. માઇક્રો ઇકોનોમિક્સ સાંગણીને કદાચ કોલેજ યાદ આવે, પણ આ ખાલી ચોપડીની વાત નથી.
હા, સાચી વાત છે.
આ તો આપણી આસપાસની દુનિયાને આપણા પોતાના નિર્ણયોને સમજવાની એક ચાવી છે એમ સમજો. રોજ શાક લેવાથી માંડીને કે ને નોકરી બદલવાનો વિચાર હોય કે પછી સરકાર કોઈ નવી સ્કીમ લાવે, આ બધા પાછળ ક્યાંક ને ક્યાંક અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કામ કરતા જ હોય છે.
એટલે આજના જમાનામાં આર્થિક વિચારસરણીની ભૂમિકા સમજવી ખૂબ જરૂરી છે, બરાબર? એ આપણને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરે.
એકદમ.
અને આ સમજણનું લક્ષ્ય જે છે કે આપણે વધુ જાણકાર બનીએ.
બરાબર.
અને આપણા આજના માર્ગદર્શક અવિનાશ દીક્ષિત એ આ કામમાં ખરેખર માહેર છે. તેઓ પ્રિન્સ્ટન યુનિવર્સિટીના ખૂબ જ આદરણીય પ્રોફેસર એમેરિટસ છે.
મૂળ ભારતીય
અને હવે અમેરિકામાં સ્થાયી છે.
હા.
તેઓ સૂક્ષ્મ અર્થશાસ્ત્ર, ગેમ થિયરી એટલે કે પેલી વ્યૂહરચનાનો સિદ્ધાંત અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર, આ બધા ક્ષેત્રોમાં એમના કામ માટે દુનિયાભરમાં ઓળખાય છે. ખરેખર વિશ્વના સૌથી પ્રભાવશાળી અર્થશાસ્ત્રીઓમાં એમની ગણના થાય છે.
સાચી વાત છે. અને દીક્ષિત સાહેબની ખાસિયત શું છે ખબર છે? એ અઘરામાં અઘરા આર્થિક સિદ્ધાંતોને પણ એકદમ આમ સહજ અને વ્યવહારુ બનાવી દે છે. પેલી ગણિત અને ગ્રાફની માયાજાળમાંથી બહાર કાઢીને તેઓ એ વિચાર પાછળનો તર્ક, એની પાછળની સાહજિકતાને પકડે છે.
હા, એ બહુ મહત્વનું છે.
એમના બીજા પુસ્તકો છે ને, જેમ કે થિંકિંગ સ્ટ્રેટેજિકલી અને ધ આર્ટ ઓફ સ્ટ્રેટેજી, એ આનું ઉત્તમ ઉદાહરણ છે. એણે ગેમ થિયરી જેવા વિષયને પણ મતલબ કે સામાન્ય લોકો માટે રસપ્રદ બનાવી દીધો. એમનું લક્ષ્ય હંમેશા એ જ રહ્યું છે કે જ્ઞાન ખાલી અમુક લોકો પૂરતું ના રહે, પણ વધુ ને વધુ લોકો સુધી પહોંચે, ઉપયોગી બને.
તો ચાલો હવે દીક્ષિતના સૂક્ષ્મ અર્થશાસ્ત્રના કાર્યના મૂળ વિચાર પર આવીએ. જો આપણે એમના પુસ્તકોનો સાર કાઢીએ તો મૂળ વાત એ છે કે સૂક્ષ્મ અર્થશાસ્ત્ર એ સમજવાનો પ્રયાસ કરે છે કે આપણે એટલે કે વ્યક્તિઓ અને કંપનીઓ, જ્યારે આપણી પાસે સાધનો ઓછા હોય અને જરૂરિયાતો વધારે હોય એટલે કે અછત હોય, ત્યારે નિર્ણયો કેવી રીતે લઈએ છીએ.
બરાબર.
આ આપણને સમજાવે છે કે બજારો કઈ રીતે કામ કરે છે, પણ સાથે સાથે એ પણ જોવાનું કે શું આ રીત કાર્યક્ષમ છે કે નહીં. એની ભૂમિકા એક વિશ્લેષણાત્મક સાધન તરીકેની છે.
બિલકુલ. અને એમનું જે પેલું પુસ્તક છે અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, એ આ જ વાત પર મતલબ કે ભાર મૂકે છે. એ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય જ અર્થશાસ્ત્રને સૂત્રો અને ગ્રાફના જંગલમાંથી બહાર કાઢીને વિચારવાની એક પદ્ધતિ તરીકે રજૂ કરવાનો છે.
હા, વિચારવાની પદ્ધતિ.
હા, તે આપણને શીખવે છે કે અર્થશાસ્ત્ર એટલે શું. એટલે અછતનો સામનો કરવો, પ્રોત્સાહનોને સમજવા, દરેક પસંદગી સાથે શું જતું કરવું પડે છે એ ટ્રેડ ઓફ્સ જોવા અને વ્યૂહાત્મક રીતે વિચારવો. ટૂંકમાં આ વિષયની ભૂમિકા ખાલી સિદ્ધાંતો સમજાવવાની નથી, પણ દુનિયાને આર્થિક દૃષ્ટિકોણથી જોવાની એક નવી દૃષ્ટિ આપવાની છે. એનું લક્ષ્ય જ આ છે.
ઓકે, તો ચાલો આ વિચારવાની રીતના કેટલાક મુખ્ય મુદ્દાઓને દીક્ષિતના દૃષ્ટિકોણથી થોડા ઊંડાણપૂર્વક સમજીએ. શરૂઆત કરીએ સાવ પાયાના ખ્યાલથી. અછત એટલે કે સ્કેરસિટી અને તક ખર્ચ, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. અછત તો આપણે બધા અનુભવીએ છીએ, સમયની, પૈસાની, સાધનોની.
હા, એ તો છે જ.
અને આ અછત જ આપણને પસંદગી કરવા મજબૂર કરે છે, બરાબર ને?
બરાબર. અને જ્યારે પણ આપણે કોઈ એક વસ્તુ પસંદ કરીએ છીએ, ત્યારે આપણે બીજી કોઈ વસ્તુ જતી કરવી પડે છે. આ જે જતી કરેલી વસ્તુનું મૂલ્ય છે ને, એને જ અર્થશાસ્ત્ર તક ખર્ચ કહે છે. દીક્ષિત સાહેબ આ ખ્યાલને બહુ સરસ રીતે સમજાવે છે કે વાસ્તવિક ખર્ચ એ નથી જે આપણે ચૂકવીએ, પણ એ છે જે આપણે મેળવી શક્યા હોત પણ મેળવ્યું નહીં.
ઓ, એટલે કે જે બુમાવ્યું એ.
હા, દાખલા તરીકે જુઓ, તમે રવિવારે મિત્રો સાથે ફિલ્મ જોવાનું માંડી વાળો અને ઘરે બેસીને કોઈ પ્રોજેક્ટ પર કામ કરો છો, તો તમારો તક ખર્ચ શું થયો? એ ફિલ્મ જોવાનો આનંદ અને મિત્રો સાથે ગાળેલો સમય. આ ખ્યાલની ભૂમિકા એ છે કે તે આપણને દરેક નિર્ણય સાથે જોડાયેલા છુપાયેલા ખર્ચને ઓળખવામાં મદદ કરે છે.
આ ખરેખર બહુ રસપ્રદ છે. એટલે કે દરેક નિર્ણય એક ટ્રેડ ઓફ છે. બીજો એક વિચાર જે દીક્ષિત વારંવાર રજૂ કરે છે તે છે સીમાંત વિશ્લેષણ, એટલે કે માર્જિનલ એનાલિસિસ. આનો અર્થ શું? શું આ કોઈ અઘરી ગણતરી છે?
ના ના, જરાય નહીં. ખરેખર તો આ ખૂબ જ સાહજિક, મતલબ કે આપણને તરત સમજાય એવો વિચાર છે. આપણા મોટાભાગના નિર્ણયો બધું જ કે કંઈ નહીં એવા નથી હોતા ને?
હા, સાચી વાત.
આપણે સામાન્ય રીતે થોડું વધારે કે થોડું ઓછું એવું વિચારતા હોઈએ છીએ. જેમ કે, શું મારે એક કલાક વધુ માચવું જોઈએ? શું દુકાનદારે એક વધુ માણસ રાખવો જોઈએ? શું ફેક્ટરીએ 100ને બદલે 101 યુનિટ બનાવવા જોઈએ? સીમાંત એટલે વધારાનું. તો સીમાંત વિશ્લેષણ એટલે કોઈપણ કામના એક વધારાના એકમથી થતો લાભ સીમાંત લાભ અને તે માટે થતો ખર્ચ સીમાંત ખર્ચ એની સરખામણી કરવી.
ઓકે, એટલે કે જ્યાં સુધી વધારાનું પગલું ભરવાથી મળતો ફાયદો
એના ખર્ચ કરતા વધુ હોય.
હા બરાબર, ત્યાં સુધી તે કરવું યોગ્ય છે.
બરાબર, તર્કસંગત નિર્ણય એ જ છે. જ્યાં સુધી સીમાંત લાભ સીમાંત ખર્ચ કરતા વધુ કે બરાબર હોય ત્યાં સુધી આગળ વધો. જેવો સીમાંત ખર્ચ લાભ કરતા વધી જાય ત્યાં અટકી જવાનું. આ વિચારનું લક્ષ્ય આપણને નાના નાના વધારાના નિર્ણયોને વધુ સારી રીતે લેવામાં મદદ કરવાનું છે. દીક્ષિત સમજાવે છે કે બિઝનેસ હોય કે વ્યક્તિઓ, ભલે તેઓ આ શબ્દો ના વાપરતા હોય પણ અજાણતા આ જ રીતે વિચારતા હોય છે.
અને જ્યારે આવા નિર્ણયો લેનારા લાખો લોકો, ગ્રાહકો અને ઉત્પાદકો બજારમાં ભેગા થાય છે ત્યારે શું થાય? અહીં પેલી અદૃશ્ય હાથ, ઇનવિઝિબલ હેન્ડની વાત આવે છે, ખરું ને?
હા, એડમ સ્મિથનો આ ક્લાસિક વિચાર છે. દીક્ષિત પણ સમજાવે છે કે કેવી રીતે લોકો પોતપોતાના સ્વાર્થ માટે કામ કરે છે અને છતાં પણ જાણે કોઈ દેખાય નહીં એવો હાથ દોરી રહ્યો હોય તેમ બજારમાં માંગ અને પુરવઠા વચ્ચે એક સંતુલન સ્થપાય છે અને સાધનો તેમની યોગ્ય જગ્યાએ પહોંચી જાય છે. આ બજારની તાકાત છે. પણ, અને આ પણ મહત્વનો છે, દીક્ષિત એ પણ સ્પષ્ટ કરે છે કે આ અદૃશ્ય હાથ હંમેશા, મતલબ કે પરફેક્ટ રીતે કામ નથી કરતો.
ઓહ, એટલે કે બજારો નિષ્ફળ પણ જાય છે? કઈ રીતે?
દાખલા તરીકે એક છે માહિતી અસમપ્રમાણતા, એટલે કે એસિમેટ્રિક ઇન્ફોર્મેશન. વિચારો કે તમે જૂની ગાડી ખરીદવા ગયા છો.
હા,
વેચનારને ગાડીની બધી સારી નરસી વાતો ખબર છે પણ તમને નથી. અહીં માહિતીનું બેલેન્સ નથી. આના કારણે શું થાય? ખરીદનાર ઓછી કિંમત આપવા તૈયાર થાય કારણ કે એને ડર હોય. પરિણામે સારી ગાડીઓ વેચનારા બજારમાંથી નીકળી જાય અને બજારમાં ખાલી ખખડદ જ ગાડીઓ જ રહી જાય. આનું બહુ સરસ ઉદાહરણ દીક્ષિત આપે છે. આ સમજવાની ભૂમિકા એ છે કે આપણે બજારોને આદર્શ ન માની લઈએ પણ તેમની મર્યાદાઓને પણ સમજીએ. એનું લક્ષ્ય વાસ્તવિકતા સમજવાનું છે.
અને આવી પરિસ્થિતિઓમાં જ્યાં બજાર બરાબર કામ ન કરતું હોય અથવા જ્યાં એકના નિર્ણયની અસર બીજા પર પડતી હોય ત્યાં પેલી ગેમ થિયરી, એટલે કે વ્યૂહાત્મક વિચારસરણીની જરૂર પડે છે, જે દીક્ષિતનો ખાસ રસનો વિષય છે, બરાબર?
એકદમ સાચું. ગેમ થિયરી એટલે એવી પરિસ્થિતિઓનો અભ્યાસ જ્યાં તમારો શ્રેષ્ઠ નિર્ણય ફક્ત તમારી પરિસ્થિતિ પર જ નહીં પણ બીજા લોકો શું કરશે તેની તમારી અપેક્ષા પર પણ આધાર રાખે છે. આ ખાલી મોટી કંપનીઓની સ્ટ્રેટેજી કે રાજકારણની રમતો પૂરતું નથી હો.
ના ના,
આપણે રોજિંદા જીવનમાં પણ આનો અનુભવ કરીએ છીએ. બે મિત્રો ક્યાં મળવું તે નક્કી કરતા હોય કે પછી કુટુંબમાં કોઈ નિર્ણય લેવાનો હોય. દીક્ષિત આ જટિલ લાગતા ખ્યાલને પણ, મતલબ કે વ્યવહારુ ઉદાહરણોથી સમજાવે છે. તેનું લક્ષ્ય આપણને એ શીખવવાનું છે કે દુનિયામાં આપણે એકલા નથી અને આપણા નિર્ણયો એકબીજા સાથે જોડાયેલા છે, આંતરનિર્ભર છે.
તો આટલી સરસ ચર્ચા પછી જો આપણે દીક્ષિતના સૂક્ષ્મ અર્થશાસ્ત્રના અભિગમમાંથી મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકીએ? પહેલો મુદ્દો કયો ગણાય?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે અર્થશાસ્ત્ર એ ખાલી આંકડા કે સિદ્ધાંતો નથી પણ ખરેખર તો વિચારવાની એક રીત છે. એની ભૂમિકા શું? તો કે આપણને એક વિશ્લેષણાત્મક ચશ્મા આપવાની, જેનાથી આપણે આપણી આસપાસ થતી પસંદગીઓ અને નિર્ણયોને વધુ સારી રીતે સમજી શકીએ. પછી ભલે તે અમદાવાદના માણેક ચોકમાં ભાવતાલ કરવાની વાત હોય કે પછી આપણા ઘરનું બજેટ બનાવવાની.
હું બિલકુલ સહમત છું. અને બીજો મુદ્દો જે મને બહુ મહત્વનો લાગે છે તે છે પ્રોત્સાહનોની શક્તિ. દીક્ષિત સાહેબ ભારપૂર્વક કહે છે કે લોકો પ્રોત્સાહનો એટલે કે ઇન્સેન્ટિવ્સ પર પ્રતિક્રિયા આપે છે, પછી તે ફાયદાકારક હોય કે નુકસાનકારક. આ સમજવાનું લક્ષ્ય શું? તો કે આપણને માનવ વર્તણૂકને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ મળે.
બરાબર.
આપણે જોઈએ છીએ ને કે ભારતમાં કોઈ સરકારી યોજના કેમ સફળ થાય છે અથવા નિષ્ફળ જાય છે, અથવા દુકાનોમાં સેલ લાગે ત્યારે ભીડ કેમ જામે છે. આ બધું પ્રોત્સાહનોની જ રમત છે, કે ને?
સાચી વાત. અને ત્રીજો મુદ્દો બજારો વિશે. જુઓ, બજારો અદ્ભુત રીતે કામ કરી શકે છે. પેલો અદૃશ્ય હાથ ઘણું બધું ગોઠવી આપે છે એ સાચું, પરંતુ દીક્ષિત આપણને યાદ અપાવે છે કે બજારો કંઈ સર્વશક્તિમાન નથી અને હંમેશા કાર્યક્ષમ નથી હોતા. એમની નિષ્ફળતાઓ જે આપણે વાત કરી એ વાસ્તવિક છે. એટલે બજારો પ્રત્યે એક સંતુલિત અને ઝીણવટભર્યો દ્રષ્ટિકોણ રાખવાની જરૂર છે. આ સમજની ભૂમિકા આપણને ભારતમાં ખાનગીકરણ કે નિયમન જેની નીતિ વિષયક ચર્ચાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.
અને ચોથો મુદ્દો જે દીક્ષિતના કામમાં કેન્દ્રમાં છે તે છે વ્યૂહાત્મક વિચારસરણી. આપણું જીવન અને આપણા નિર્ણયો બીજાઓ સાથે જોડાયેલા છે. ગેમ થિયરી આપણને આ આંતરનિર્ભરતા સમજવામાં મદદ કરે છે. આનું લક્ષ્ય ખાલી બિઝનેસ સ્ટ્રેટેજી બનાવવાનું નથી, પણ કદાચ આપણા અંગત સંબંધોમાં પણ વધુ સમજદારીપૂર્વક વર્તવામાં મદદ કરવાનું છે. ગુજરાતના સ્પર્ધાત્મક બજારોમાં ટકી રહેવા માટે કે પછી ઘરમાં સહમતિ સાધવા માટે પણ આ વિચાર ઉપયોગી થઈ શકે, ખરું ને?
બિલકુલ બિલકુલ. દીક્ષિતના લખાણોમાં આવા ઘણા મતલબ કે ધારદાર અને યાદ રહી જાય તેવા વિચારો છે. જો આપણે કેટલાક મુખ્ય વિચારોને ટૂંકમાં રજૂ કરીએ તો.
હા, ચોક્કસ. જેમ કે પહેલો વિચાર, એનો ભાવાનુવાદ કરું તો, અર્થશાસ્ત્રનો પાયો અછતમાં રહેલી પસંદગી છે, અને દરેક પસંદગીનો સાચો ખર્ચ એ તક છે જે તમે ગુમાવી દીધી. આ આપણને હંમેશા યાદ અપાવે છે કે દરેક હા પાછળ એક ના છુપાયેલી હોય છે, અને એ નાની કિંમત સમજવી જરૂરી છે. તક ખર્ચ.
બરાબર. બીજો એક સચોટ વિચાર, એનો ભાવાનુવાદ, સ્માર્ટ નિર્ણયો હંમેશા થોડું વધારે કે થોડું ઓછુંના સ્તરે લેવાય છે, આગલા પગલાના ફાયદા અને નુકસાનને તોડીને. આ સીમાંત વિશ્લેષણનો સાર છે, કે નહીં? મોટાભાગના જીવનના નિર્ણયો આવા નાના વધારાના પગલાઓનો સરવાળો જ હોય છે.
હા. અને ત્રીજો, જે વ્યૂહાત્મક વિચાર પર ભાર મૂકે છે, એનો ભાવાનુવાદ, તમારી શ્રેષ્ઠ ચાલ કઈ હશે તે બીજાઓ શું કરશે તેવી તમારી ધારણા પર આધાર રાખે છે. આ આપણને શીખવે છે કે આપણે દુનિયાને ખાલી આપણા જ દ્રષ્ટિકોણથી નહીં, પણ બીજાઓના સંભવિત દ્રષ્ટિકોણથી પણ જોવી જોઈએ. બહુ ઊંડી વાત છે.
તો આ બધા સિદ્ધાંતોની વાત કરી, પણ રોજિંદા જીવનમાં આનો શું ઉપયોગ? શું આ બધું ખાલી ભણવા પૂરતું જ છે?
ના ના, જરાય નહીં. દાખલા તરીકે, કોઈ નાનો વેપારી છે, માની લો કે રાજકોટમાં કોઈ નાસ્તાની દુકાન ચલાવે છે, એ જ્યારે પોતાના નાસ્તાનો ભાવ નક્કી કરે છે ત્યારે તે અજાણતા જ સ્થિતિસ્થાપકતાનો વિચાર કરતો હોય છે, ભાવ વધારવાથી ગ્રાહકો ઓછા થઈ જશે કે નહીં.
હા, એ તો વિચારવું જ પડે.
જો તે નવી વાનગી ઉમેરવાનો વિચારે તો તે સીમાંત ખર્ચ અને સીમાંત લાભનો વિચાર કરતો હોય છે. જો સામે નવી દુકાન ખુલે તો તે ગેમ થિયરી મુજબ વિચારતો હોય છે કે ભાઈ હરીફ શું કરશે અને મારે શું કરવું જોઈએ. આ બધું વ્યવહારુ છે.
અને જાહેર નીતિના સ્તરે તો આ વિચારો ખૂબ જ મહત્વના છે. જેમ કે સરકારે પ્રદૂષણ ઘટાડવા માટે ફેક્ટરીઓ પર ટેક્સ નાખવો જોઈએ કે કેમ, આ પેલી બાહ્યતા એક્સટર્નાલિટીનો પ્રશ્ન છે. સરકારે સારા રસ્તા બંદરો બનાવવા પાછળ ખર્ચ કરવો જોઈએ કે નહીં, આ જાહેર માલ પબ્લિક ગુડ્સનો પ્રશ્ન છે. સરકારે બજારોમાં હરીફાઈ જળવાઈ રહે તે માટે નિયમો બનાવવા જોઈએ કે કેમ. આ બધા નિર્ણયો પાછળ સૂક્ષ્મ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કામ કરે છે. ભારતમાં થતી આવી નીતિ વિષયક ચર્ચાઓને સમજવા માટે આ પાયાના ખ્યાલો જાણવા ખરેખર જરૂરી છે.
અને સાવ અંગત સ્તરે પણ, આપણે જ્યારે કોઈ મોટી ખરીદી કરતા હોઈએ ત્યારે તક ખર્ચનો વિચાર કરવો કે જો હું આ ફોન નહીં લઉં તો આ પૈસાથી બીજું શું કરી શકીશ જે મને વધુ ખુશી આપે?
બરાબર.
અથવા તો પેલો ડૂબી ગયેલા ખર્ચ, સંક કોસ્ટનો ખ્યાલ સમજવો. જેમ કે તમે કોઈ વર્કશોપ માટે પૈસા ભર્યા હોય પણ હવે જવાનું મન ન હોય, તો એવું વિચારી ન જવું કે અરે યાર, પૈસા તો ભરી દીધા છે, પૈસા તો ગયા, હવે તમારો સમય વધુ કિંમતી છે, એ નિર્ણય લેતી વખતે ભૂલી જ જવાનું.
હા, એ બહુ કોમન ભૂલ છે. ટૂંકમાં કહીએ તો અવિનાશ દીક્ષિતના કાર્યમાંથી પસાર થતા એ સમજાય છે કે સૂક્ષ્મ અર્થશાસ્ત્ર એ ખાલી અર્થતંત્રને સમજવાનું સાધન નથી, પણ એનાથી ઘણું વધારે છે. એ માનવ વર્તણૂક અને સમાજની કામગીરીને સમજવા માટેની એક શક્તિશાળી અને બહુમુખી વિચાર પ્રણાલી છે. એની ભૂમિકા આપણને વધુ તર્કબદ્ધ અને માહિતગાર નિર્ણયો લેવામાં મદદ કરવાની છે, પછી તે વ્યક્તિગત હોય, વ્યાવસાયિક હોય કે સામાજિક.
મારા માટે સૌથી મોટો આહા મોમેન્ટ એ હતો કે સીમાંત વિશ્લેષણ કે ગેમ થિયરી જેવા શબ્દો ભલે આમ ભારેખમ લાગે, પણ તેની પાછળનો વિચાર કેટલો સહજ અને આપણા રોજબરોજના જીવન સાથે જોડાયેલો છે. દીક્ષિતની સરળ સમજૂતીઓ ખરેખર આ ખ્યાલોને જીવંત બનાવે છે અને એ બતાવે છે કે આર્થિક વિચારસરણીનું લક્ષ્ય ખાલી નિષ્ણાત બનવાનું નથી, પણ આપણી આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજવાનું છે, જે ખરેખર ઉપયોગી છે.
સાચી વાત છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે.
આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.